શ્રીમદ ભાગવત કથા લાડોલ ગામ ભાગ 4
જગજનની હરસિદ્ધિ માતાને પરમ કૃપા એવમ કરુણાના કારણે આપણા ગામમાં છેલ્લા 1 મહિનાથી સાક્ષાત યજ્ઞનારાયણ દેવ બિરાજમાન છે. અવાજ થોડુંક એમાં ભાગવતજી પધાર્યા. આ દિવ્ય સભામાં પૂજ્ય સંતો તથા ભગવાનની કથા વાર્તા સાંભળવા માટે પધારેલા આપ સર્વે ભક્તોને મારા વંદન સહિત જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગઈકાલે આપણે ભગવાનની કથાનો પ્રારંભ કર્યો. ખૂબ આનંદ થયો. આજે ભગવાન બાલકૃષ્ણલાલનું પ્રાગટ્ય થશે. ભગવાન ક્યાં આવે, ક્યારે આવે, કોના માટે આવે, કોઈ મોકલો ને ત્યાં? બ્રાહ્મણો જાજા, હું એકલો, અને ઈ તો ઘી ખાઈને મંડી પડે, હું દુબળો પાતળો, એની અરે આપણે કઈ આવી નહી. પણ આજે માના ખોળામાં બેઠા છીએ આપણે બધા. હે, ગઈકાલે કહ્યું હતું ને, માના ખોળામાં આનંદ હોય છે, નિર્ભયતા હોય છે, મસ્તી હોય છે, સુખ હોય છે ને શાંતિ હોય છે. એમાંય સાધુ આવે. અમારા સંતોએ કીધું છે કે પાપ વધે ને ત્યારે પોલીસ આવે, અને પુણ્ય વધે ને એટલે સંત આવે. અને સંત આવે ત્યારે શું થાય? સંત આવે ત્યારે સુખ થાય? ના, સુખ થાય તો પાછું દુઃખ થાય. પણ સાધુના સાનિધ્યમાં તો રોજ રોજ આનંદ થાય. આ સંતોના સંગમાં રોજ રોજ આનંદ થાય. રોજ આનંદ થાય સંતોના સંગમાં. રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં, ભક્તોના રંગમાં, સંતોના સંગમાં. સંતોના સંગમાં, ભક્તોના રંગમાં, સંતોના ઘરમાં અજવાળા થા. સંતોના સંગમાં ઘરમાં અજવાળા થા. ઉજવાળા થા સંતોના સંગમાં.
તાળી પાડો તો હૃદય બરોબર હાલે. ખબર તમને બધા મગજમાં વાયર આમ આઘા પાછા હોય ને તો હરખા થઈ જાય. સંતોની નાત જેવી બીજી કોઈ નાત નહીં, સંતોની હો સંતોની નાત જેવી બીજી કોઈ નાત નહીં, સંતોની નાત જેવી ભજન વિના બીજી કોઈ વાત નહીં, હરિના હરિના ભજન વિના બીજી કોઈ વાત નહીં, હરિના કેળો તારો પાર થઈ જા સંતો ના સંતો તારો પાર થઈ જા સંતો ના સંતો રોજ રોજ આનંદ થા સંતો ના સંત
તો જ આનંદ. જ્યાં ભગવાન હોય છે, જ્યાં ભગવાનના સંત હોય છે, ત્યાં આનંદની વૃદ્ધિ થાય. તાળી પાડીએ ને તો અંતર ખુલે. હા, ભજનમાં તાળી પાડવાની ધૂન ગૌરાવી ને ત્યારે. કાઠિયાવાડમાં એક કહેવત છે, તમારે અહીંયા હોય ને જમવા બેસીએ ને ત્યારે થાળી હારી જોઈએ. થાળી થાળી ગંદી હોય તો ખાવું ભાવે, જમવામાં થાળી સારી, નાકમાં વાળી હારી, સંબંધમાં હાળી અને ભજનમાં તાળી. આ વસ્તુ ન હોય તો મજા આવે? હરિભજન કરવાથી આપણા ભાગ્ય બદલાય છે, પ્રારબ્ધ બદલાય છે. ભજન અને ભોજન બે વસ્તુ એવી છે, તમે જો કરો અને કોકને કરાવો. ભજન કરાવવું અને ભોજન કરાવવું અને ભજન કરવું અવળું થઈ ગયું. આપણે ભોજન કર્યા કરીએ અને ભજન બીજા કરે. ત્રણ પ્રકારના લોકો હોય, એક નકરું જમા કરે, એક જમ્યા કરે અને ત્રીજા જમાડ્યા કરે. ખ્યાલ આવ્યો? એક નકરું જમા જ કર્યા કરે, ભેગું જ કર્યા કરે, જમા જ કર્યા કરે. આ બેંકમાં જમા કરે, ઓલી બેંકમાં જમા કરે, ઓલામાં કરે, અને પછી બેંકો ઉઠી જાય ને લઈને હું જતો રહે એટલે નાહી નાખે. લોકો ગંગા નાવા જાય ને ગોદાવરી નાવા જાય ને આઈના વગર પાણીએ નવરાવી નાખે ઘણા. એટલે જે નકરું જમા જ કર્યા કરે, જમા જ કર્યા કરે, જમા જ કર્યા કરે, જમા જ કર્યા કરી, બધા જમલોકમાં જાય, બધા જમલોકમાં. અને જે લોકોને જમાડ્યા કરે, જમાડ્યા કરે, જમાડ્યા કરે, એ બધા જગદીશના લોકમાં જાય. અને નકરું જમા જ કરે, જમા જ કરે, જમા જ કરે, એ મુંબઈમાં જસલોક હોસ્પિટલમાં જાય. એટલે ભોજન કરાવવું અને ભજન કરવું. ઘણા લોકો એમ કહે છે કે મારા હાથ જુઓ ને, હે બાપા નથી કહેતા હાથ જુઓ. આ સ્વામીને સારું જોતા આવડે, આ હાથમાં લખ્યું છે કે અહીંયા લખાણ છે અને આમાં રેખાઓ છે. હું તમને એનું રહસ્ય સમજાવું. આ હાથની રેખાઓ આડી વળી હોય ને, અને જેને સીધી કરવી હોય ને અને જોર જોરથી ભજનમાં તાળી પાડવી એટલે આડી ઉળી રેખાઓ બધી હરખી થઈ જાય. આ બધી હરખી થઈ જાય. ઇન હાથો કી લકીરો પર ભરોસા મત કરના, ઇન હાથો કી લકીરો પર ભરોસા મત કરતા કરના, તકદીર તો ઉનકી ભી હોતી હૈ જિનકે હાથ હી નહીં હોતે. તકદીર તો ઉનકી ભી હોતી હૈ જિનકે હાથ હી નહીં હોતે. એટલે ભરોસો ભગવાનનો કરવાનો. હે ઠાકોર હમ તો તેરે હે. આ ગ્રહો બધા આપણને શું કરે, કઈ ના કરે, એ બિચારા બહુ આઘા છે. આ શનિ ને મંગળ ને ગુરુ ને બુધ ને આપણે નથી કહેતા મને ગ્રહ નડે છે, ગ્રહ નડે ના, મામરા બાપ ગ્રહ કોઈ નડતા નથી. આપણને આપણા બધાના પૂર્વ ગ્રહો નકરા નડે, એ બિચારા આપણને શું લેવા નડવા આવે. પ્રભુ તારો હોય જો મને સથવારો, તો આ ગ્રહોના વિગ્રહો બધા ઠીક છે. પ્રભુ તારો જો હોય મને સથવારો, તો આ ગ્રહોના વિગ્રહો બધા ઠીક છે. આપો મને અભયતાનું વરદાન, પછી મને ક્યાં કોઈની બીક છે. ભજન કરી જુઓ, બીક જતી રહે. નામમાં તાકાત છે મૃત્યુને પણ ઠેલવાની. આખું ભાગી જાય. આપણે ભગવાનને, ભગવાનના સાધુને આમ વંદન કરીએ છીએ, ઠાકોરજીના ઉંમરે માથું આમ મૂકીએ છીએ ને, તે મૂકો છો ને બધા? કોઈ નવી પરણેલી વહુ ભગવાનને આમ ખોળો પાથરીને આવી રીતે આમ પગે લાગે, સાધુને પગે લાગે, શું લેવા? આ માથું શું લેવા મૂકવાનું? અને પગમાં શું લેવા મૂકવાનું? તમે લો સિક્કો જોયો છે? સિક્કો સિક્કો જોયો છે? આમ આમ મારે શું કહેવાય, સિમ્બોલ કે આમ મારે, પણ આમ વાંચો તો તમને ઉકલે, ઊંધા અક્ષર હોય, ઊંધા હોય ને. આમ આમ સિક્કો હોય આમ વાંચો તો ઉકલે નહીં, કારણ કે ઊંધા અક્ષર હોય. પણ તમે આમ જેવું કાગળ ઉપર મારો સાઈનમાં બોલી એટલે બધા સીધા થઈ જાય. એમ આપણા કપાળની અંદર ઠાકોરજી આપણા લેખ લખ્યા છે, બ્રહ્માએ ભાગ્ય લખ્યું છે, પ્રારબ્ધ લખ્યું છે આપણા કપાળમાં. આમ જોઈએ તો આપણને વંચાય નહીં, પણ ઠાકોરજીના ચરણમાં, સાધુના ચરણમાં આમ જે મારીએ ને, આમ માથું મૂકીએ ને, તે આપણા ઊંધા લેખ હોય ને બધા સીધા થઈ જાય. એટલા માટે ભગવાનને વંદન કરવાના, સંતને વંદન કરવાના. ક્યાંક કોકનો આશીર્વાદ જો મળી જાય, કોઈ સત્પુરુષનો આશીર્વાદ મળી જાય, એવું નથી કે કોઈ સાધુ જ આશીર્વાદ આપીએ, કે મારા બાપ નાભીમાંથી નીકળેલો આશીર્વાદ તો ગમે એનો કામ લાગી જતો હોય છે. ગમે એનો આશીર્વાદ કામ લાગે, અને આશીર્વાદ વગર કોઈ દાડો સારું થતું નથી, એટલું યાદ રાખી લેજો. માણા ગમે એટલી મહેનત કરે, પૂજ્ય મોરારી બાપુ પાસે મેં એક વાત કથામાં સાંભળેલી, સત્ય બની ગયેલી ઘટના આ દેશની, વર્ષો પહેલાની વાત છે. એક ખાનદાન પરિવાર, એકનો એક દીકરો, પણ સત્કર્મ કરનારો. એમ કહેવાય છે કે જૂનો જમાનો વટે માર્ગું નીકળે બહુ, અને બરોબર ક્યાંય એ ત્રણ ગામના તરભેટે લોકો જ્યાં ત્યાં નીકળતા હોય ત્યાં મોટા મોટા માટલા લઈને પાણી પાવાનું કામ કરે. સ્વભાવ સારો, દયાળુ પ્રકૃતિ, લોકો પાસેથી કાંઈ લે નહીં, હાથ જોડે વાતું હારી હારી કરે, બધાને મજા આવે, એમાં એવું બને કે રોજ તો અલગ અલગ પ્રકારના યાત્રિકો વટે માર્ગો આમથી આમ જતા એ આવે, પણ રોજ ચાર જણા એના એ જ માર્ગે રોજ આવે, રોજ ચાર જણા. આજે આવ્યો હોય તો કાલે આવે, પ્રમદાડે આવે, દરરોજ આવે, એટલે 15 દાડા મહિનો 2 મહિના હતા. એટલે આ યુવાનને એમ થયું કે આ 4 જણા રોજ કેમ ખાલી પાણી પીવા આવતા હશે? આ જ એનો માર્ગ છે? એક દાડો પેલા યુવાને હાથ જોડીને પૂછ્યું કે તમે 4 જણા રોજ આ માર્ગે આવો છો તો તમે આમ રોજ અહીં ક્યાં ન જાઓ છો? ઓલાને હેત થઈ ગયેલું, છોકરા રે, એનો સ્વભાવ, એની સુંદરતા, એની ખાનદાની. એટલે એમાંથી એક જણાએ કીધું કે ભાઈ તું જાણવાનું રહેવા દે, અમે માણાના રૂપમાં છીએ પણ માણસ નથી. નાના મને કહો ને, તમે મારા હાથનું પાણી પીવો મને નહીં કહો? તે કે અમે છે ને યમરાજના દૂત છીએ. હા, પરસેવો વળવા માંડ્યો. યમના દૂત? હા ભાઈ, બીતો નહીં પણ રોજ બસ અમારા ભાગમાં આ બાજુનો એરિયા યમરાજે લખી દીધો છે, એટલે રોજ અમારે બધા જીવને લેવા જવાના હોય એટલે લેવા માટે જાય છે. અને તારા હાથનું પાણી અમને સારું બહુ લાગે. એટલું ચોક્કસ યાદ રાખજો મારા બાપ, પાણીમાં મીઠાશ નથી હોતી, આપવા વાળામાં મીઠાશ હોય છે. આ ભગવાન કૃષ્ણની માટે કહેવાનું કે વાહણા વાહણાના ટુકડામાં કાંઈ સૂર હારા નીકળતા નથી હોતા, મીઠાશ નથી હોતી. વાંસળીના ટુકડામાં મીઠાશ નથી હોય, એ તો ફૂંક મારનારો એવો હતો ને એટલે મીઠાશ આવતી હતી. કોકના ઘરે જાઓ, આવકારો મળે અને પછી ભલે ને ટાઢું પાણી ન હોય, ગમે એવું હોય ને, મીઠું બહુ લાગે. અને કોકના ઘરે જઈને ડોર બેલ વગાડીએ ને આમ ડેલું ખુલે, અને ડેલું ખુલતાની જાતે કાળી કેમા તામ પ્રગટ થાય. કેમ આવ્યા છો? લે આમ પૂછે. પછી કદાચ દૂધમાં હાકર નાખીને પાયતું એમ થાય કે અહીં પીવું, એમ થાય કે હવે અહીંથી જલ્દી જાય. આવકાર અદભુત હોય છે. તારા આંગણિયા પૂછીને જે કોઈ અમારા કવિ કાગ આવે રે, આવકારો મીઠો રે.
તારા આંગણિયા પૂછીને જે
ઘરે આવે ને આપણા પ્રેમથી સ્નેહથી એને બોલાવવા.
મહેમાનોને માન તે દલ ભરીને દીધા નહીં, મહેમાનોને માં તે દલ ભરીને દીધા નહીં તો એ તારી મેળી નહીં પણ મહાન હાચું સોરઠિયો ભણે. આ ગુજરાતના એક ટુકડા એટલે સોરઠ, સૌરાષ્ટ્રની માટે કાઠિયાવાડ માટે તો કહેવાનું. અમારા ઘેરે એક વખત મહેમાન તો થાવ. આ જુવાન હારો બહુ કીધું યમદૂતો છીએ. થોડા દાડા પછી ઓલે પૂછ્યું કે હે બધાને તમે જ લેવા જાઓ? તો કે બધાને અમે લેવા જઈએ. આ બાજુનો એરિયો અમારા ભાગમાં. તો કે તમે જરા જોતા આવજો મારું મોત ક્યારે છે. તો કે રહેવા દે, જાણવા મજા નથી. તો કે નહીં, એટલું જ કામ કરો. બધાને બધું જાણવાની બહુ ઈચ્છા. અને ભગવાન આપણને ભવિષ્ય દેખાડતા નથી એટલે સુખી છીએ. એવું આપણને ખબર નથી કાલ શું થવાનું એટલે મજા છે. અને જો ખબર પડી જાય તો એટલે હરી રાખે ને એમાં જ મજા હોય છે, અને જેમ રાખે એમાં મજા હોય છે. ઓલા ચારેય જણાને વિનંતી કરી, ઓલા કે હારું જોતા આવશું, ચિત્રગુપ્તના ચોપડામાં જોયું આનું મોત જે લખ્યું તું. ચારેયના રૂવાડા ઊભા થઈ ગયા, આંખમાં આહુડા આવી ગયા. એમાં એક તો બહુ રડવા માંડ્યો, બહુ રડવા માંડ્યો, કારણ કે હેત થઈ ગયું તું છોકરા. અરે લખ્યું તું એવું કે આના લગ્ન થાય પેલી રાત છે, પગે લાગીને એની પત્નીને મળવા જાહે, બરોબર 12 વાગશે અને સર્પ ડંખથી આનું મોત થાય. અને જે સર્પ થવાનો હતો એમાંથી એક દૂત હતો, યમનો દૂત. એટલો રડે એટલો રડે, એને એમ થયું કે મારા ભાગ્યમાં આ કઠણાઈ, જેના હાથના પાણી પીધા છે આટલા દિવસોથી, એને મારે મારી નાખવાનું. પણ શું થાય, વિધિના લખિયા લેખ લલાટે, હે ઠોકર ખાય ખાય ખાય. એ કોઈ દાડો કોઈના બદલાવ્યા બદલતા નથી. પણ એટલું યાદ રાખજો, આ કથા સાંભળવાથી તમને ખ્યાલ આવશે કે કોકના જો આશીર્વાદ મળી જાય ને તો લેખ પણ બદલાઈ જાય છે, મોતને પણ ઊભું રહેવું પડે. આવ્યા ચારેય જણા, ઓલે પૂછ્યું મારું જોતા આવ્યા? કે ભાઈ જોતા આવ્યા પણ સાંભળવા જેવું નથી. કે નહીં કહો તમ તારે. જો ભાઈ લગ્ન થાય તારા પેલી રાત હશે, તું તારી પત્નીને જ્યારે મળવા જાશ બરોબર 12 વાગશે, તારો કાળ છે. ઓલો ધ્રુજી ગયો બિચારો. તો કે હું લગ્ન જ નહીં કરું, પણ જે લખ્યું હોય છે ને એ તો થાય છે ભાઈ. બાપાએ માએ પરાણે પરણાવે છે, બધાને વરઘોડિયા પગે લાગે છે. 10 વાગ્યા છે, એની ઘરવાળી ઉપર મેળા ઉપર એનું જે ઓરડો હતો ત્યાં બેઠે. એક એક ખાનદાન બાપની દીકરી, સંસ્કાર બાપની દીકરી, એવી રૂડી રૂપાળી સંસ્કારી. એટલા માટે મારે વડીલોને વિનંતી છે, તમારા છોકરાને વહુ એટલે દીકરી, એના બાપના ઘરેથી હું લઈને આવે છે ને એ કોઈ દાડો નહીં વિચારતા. મારા છોકરાની હોય એટલે મારી પુત્ર વધુ શું લાવે છે એ નહીં, પણ મારા છોકરાની હોય એ કાર લાવે છે કે નહીં એવું નહીં, પણ એ સંસ્કાર લઈને જો આવે ને તો તમારા ઘરમાં કારોના ઢગલા થઈ જાય. લક્ષ્મી છે લક્ષ્મી. અને દુનિયાનો કોઈ બાપ એની દીકરીને ઓછું નથી આપતો હતો. આપણે ઘણી વખત છે ને વસ્તુ જોઈએ છે, પદાર્થો જોઈએ છે. ક્યારેક તો મારા બાપ માણને જોતા હતા, આવી રૂડી રૂપાળી લક્ષ્મી જેવી એકવી એકવી વરણી કરી દીકરી તમને આપી દે છે, એ આપણે નથી જોતા? જો પોતાના બાપના ઘરે ના ફળિયાની અંદર એકદમ મુક્ત મને રમતી હોય, હસતી હોય, આનંદ કરતી હોય, દોડતી હોય હરણીની જેમ, કાંઈ પણ જોતું હોય તો બાપાના ખીચામાં પૂછ્યા વગર હાથ નાખીને કે પપ્પા આટલા રૂપિયા આપી દો. આ મુક્તતા એને હોય છે, આ નિડરતા હોય છે. ખાવું હોય તો મમ્મી પાસે કે મમ્મી આ બનાવી દે, માં બનાવી દે. અને એ દીકરી જયારે લગ્નના માંડવામાં જાય, એક જ દિવસ થાય નહીં, જેવા ફેરા ફરે અને ઘુમટ કાઢવો પડે, પગની ઝાંઝરી એના માટે પગની બેડી બની જાય. પછી હાહરાના ફળિયામાં દોડી ના કે બાપ ઢીલો ઢસ થઈને પડે. કવિ દાદે ઓલું કઈક ગાયું છે, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો રે માંડવડો,
કોઈ જાગરો હાથથી છૂટી ગયો, હાથથી છૂટી ગયો મારી મમતા રૂપે, એ છે મેળમાં
દીકરી તો બાપ દીકરી છે. એવી ખાનદાન વહુ આવીને બેઠી હતી, પતિની રાહ જોતી હતી, પતિની માટે થાળ તૈયાર કરેલો. માં માટલું આવે ને એ જૂના સમયમાં, કારણ કે અજાણું ઘર, ભૂખ લાગે ક્યાં જવું, રિવાજ બહુ સારા હતા, એટલે માં એને ખાવાનું ભાતું હારે આપતી હતી, એ લઈને આવેલી. હાડલો ઉઠો છે, ઘુમટ તાણ્યો છે, ભગવાનનું નામ લે છે, પોતાના સૌભાગ્યની રાહ જોવે છે. રાતના 10:30-11 નો સુમાર થયો, આને ખબર છે હું ઉપર પહોંચવાનો નથી, દાદરાના પગથિયા છડીશ અને કાળોત્રો મને ડંખ મારશે ને બાર વાગશે એટલે હું મરી જવાનું. સૌભાગ્યવતી અભાગણ થાય પણ એમ થાય કે કાંઈ વાંધો નહીં, જે લખ્યું છે તે થવાનું છે. 11:30 થયા, અજવાન બરોબર ઉપર જવા જાય છે, ઓલો યમનો દૂત આવી ગયો, બે મળ્યા બેઠા. ભાઈ ડંખ માર તો હું જલ્દી છૂટું આમાં, તે કે ના બાપ એમ ન મારું, મને ખબર છે કે 12 વાગે જ તારો જીવ જશે, ને અત્યારથી જો હું તને ડંખ મારું ને તો તારે તડપવું પડે, એટલે 12:01-02 મિનિટ બાકી હશે, ડંખ મારીશ એટલે તું જલ્દી મરી જા, મારાથી તારું દુઃખ ન જોવાય. તો કે હું કરશું, તો કે વાતું કર, તો કે વાતું નથી કર્યું, તો એક કામ કર. અને આ અવાજ પેલી સ્ત્રી સાંભળી ગઈ કે મારું સૌભાગ્ય કાળ સાથે વાત કરે, મૃત્યુ સાથે, અને મારા ભાગ્યમાં હું આ વિધપ આ વિધો આ લખ્યું છે. પણ ત્યાં જ એમ કહેવાય છે બરોબર 12:45 અને કોક ઓલા જે આપણે તમને ખબર હોય તો વેડવા વાઘરીને ઓલા મધારીઓ બધા જે નેહડાઓમાં ફરતા હોય છે, ફરતા ફરતા એ ગામને ગોંદરે વાઘરીઓ આવેલા, વન જાતિની અંદર રખડનારા માણસો, એમાં એક દીકરી પોતાના બાપના ઘરે પ્રસૂતિનો સમય છે એટલે આવી હતી, બરોબર 11:30 12 એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. ખાવાનું કુબામાં કઈ નહીં, ખેતરામાં પડેલા નાનો તંબુ નાખેલો. પોતાના બાપની પાસે દીકરી માથું પછાડી પછાડીને કે મને ખાવાનું લાવી દો, નકરું મારા છોકરાને ભરખી જાશ, કોઠામાં આગ લાગી છે, ગમે ત્યાંથી લઈ આવ. અને બરોબર આની મેડી અને મેડીથી નજીક એ પ્રસૂતિ થઈને એનો બાપ અને દીકરી, એના બાપે કીધું બેટા રે હું લઈ આવું છું. અને બૂમ પાડતો પાડતો આ બાપ, કોક રોટી આપો, મારી દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો ને એને જો ખાવાનું નહીં મળે તો એના છોકરાને ભરખી જાય. ના સૌભાગ્યવતી નારી, સંસ્કારી, ડાય ખાનદાન બાપની દીકરી, એને એમ થયું કોકને ભૂખ લાગી છે, આ મારી પાસે છે આપી દો, અમે તો કાલ ખાઓ. પોતાની હાડી છે, હાડીના છેડે બધું બાંધી આખું માટલું અને હેઠે ઉતારીને કીધું લ્યો આ જાઓ તમારી દીકરીને ખવડાવી દો, એને ભોજન આપું છું. બાપ દોડતો દોડતો આવ્યો, એની દીકરીને મોઢામાં મૂકીને કીધું લે બેટા, એટલું સરસ જમવાનું હતું, મિષ્ટાન હતું. અને જેવું કોઠામાં પડ્યું અને શાંતિ થઈ અને ત્યારે બોલી કે બાપુ કોણે આપ્યું હે, ત્યારે એના બાપાએ કીધું બેટા એક સૌભાગ્યવતી નારી નવી નવી પરણી હોય ને એવું લાગતું હતું, એણે મને આપ્યું. એમ બાપા આપણે તો ગરીબ છીએ, આપણે એને હું આપીએ કે, પણ જાઓ મારા નાભીથી હું આશીર્વાદ આપું છું કે અખંડ સૌભાગ્યવતી થાય, અખંડ સૌભાગ્યવતી થાય. ઈશ્વરના છોપડામાં હિસાબ જે લખ્યો હતો ને એ ચેન્જ થવા માંડ્યો. અને બરોબર અહીંયા 12:01 ની વાર ઓલા જુવાને કીધું બાપ હવે તું તારું કામ કર. ભયંકર તોતિંગ નાગ કાળો દોડ કાઢીને એના એના પગજા ડંખ મારે, ઝેરના ફુવારા છૂટ્યા. પણ ઇતિહાસ એવું બોલે છે ઓલા છોકરાને ઝેર ન ચડ્યું, બીજી વખત ડંખ માર્યો તોય ઝેર ન ચડ્યું, ત્રીજી વખત ડંખ મારે તોય ઝેર ન ચડે, ઓલાના દાંત તૂટી ગયા, ઝેર ખલાસ થઈ ગયું, આમ આખો ઢીલો ઢહ થઈ ગયો, મકોડા ઢીલા પડવા માંડ્યા. ઓલો જુવાન કે ભાઈ કેમ થાય છે, તો કે ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં, તું ઘડીક ઉભો રહે, હું ભગવાન હું યમરાજના દરબારમાં જઈને પૂછું છું, કારણ કે આજે મારું કર્તવ્ય છે, આ મારી ડ્યુટી છે, આમ કેમ થાય. યમરાજની પાસે ગયો, મહારાજ, અને ત્યાં તો ત્યાં ભગવાન પોતે હાજર હતા, મહારાજ આ શું છે. અને ત્યારે યમરાજે કીધું ભાઈ આપણે તો આપણું કામ કરીએ પણ અંતિમ સ્વીચ તો પરમાત્માના હાથમાં છે, છેલ્લો છેલ્લો નિર્ણય તો ઠાકોરજી કરે. આ ભગવાન આવી ઉભારે પ્રભુ આમ કેમ, ત્યારે ભગવાને બહુ મસ્ત જવાબ આપ્યો, એક દીકરીએ બે જીવને બચાવ્યા છે, મારા ઘરે એક દીકરીએ બે જીવને બચાવ્યા છે, તો મારી ફરજ છે કે એક જીવને બચાવવો, એટલા માટે એનો કાળ નથી. ગરીબ બાય, વન જાતિની બાય, એક આશીર્વાદ આપે એક અખંડ સૌભાગ્યવતી ભવ, અને એનો જે કાળ હતો એ ફરી જાય. અને ઓલા યમદૂતે કીધું તો પ્રભુ હું જઈ આટો મારી આવું. અને બ્રહ્માને કહેવામાં આવ્યું કે આ છોકરાની ઉંમર આજે પૂરી થતી હતી પણ અમારો આદેશ છે એને 100 વર્ષની આયુષ લખી દો. પેલો યમદૂત આવ્યો, પગે લાગ્યો, બાપ તે લોકોને પાણી પાયું છે, આ તારું પાણી ઉગી ગયું. આપણે રામ નામ ભજન કર્યું એ કામ લાગી ગયું. અને બહુ ભાગ્યશાળી છો કે તને તારી ઘરવાળી બહુ સારી મળી છે, એણે પોતાનું ખાવાનું હતું એ બીજાને આપી દીધું, અને એક વ્યક્તિએ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ તને આપ્યા છે.
ક્યારેક આપજો,
આપજો. ઈશ્વર આપણા ભાગ્ય બદલી નાખશે. અને એટલું કાયમ યાદ રાખવાનું, કોઈ દાડો કોઈની આંખમાંથી આહુડું નહીં પડાવતા. શા માટે? એ કેટલું જીવવાનું, કાલ મરી જવાના છે, હું લેવા કોઈને દુખી કરવા? આ એ જગત છે, અહીંયા જે કરશો ને એ બમણું થઈને મળશે. જે કરશો એ કોઈને સુખી કરશો તો સુખ બમણું મળશે, કોઈને દુખી કરશો તો દુઃખ બમણું મળશે. વાવતા હારું શીખો, રોજ ભજન વધવું પડે, રોજ સત્કર્મ વધવું પડે. ભાગવત ઈ શીખવાડે છે. ભાગવતજીના મહાત્મની અંદર બહુ અદભુત કથાઓ છે. સુત પુરાણી અને શૌનકાદિક ઋષિનો આ દિવ્ય સંવાદ. શૌનકાદિક ઋષિઓ કહે છે કે હે મુનિ, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટી સૂર્ય સમપ્રભ, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. ભક્તિ જ્ઞાન અને વૈરાગ આ ત્રણેય અમને વિવેકે સહિત જે વૃદ્ધિને પામે ને એવો અમને ઉપદેશ આપો. એ ગુરુ, તમે તો અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં 1 કરોડ સૂર્ય સમાન છો. એવી કંઈક કૃપા કરો કે અમારું અજ્ઞાન જતું રહે અને પ્રકાશ થાય, જ્ઞાન થાય, અને આ દુનિયાની અંદર જેટલું જ્ઞાન વધે એટલું સુખ વધે. અંધારામાં બધા અટવાય, અજવાળું થાય એટલે ઓટોમેટિક માર્ગો દેખાવા માંડે. ભાઈ, ના, ઘરમાં 5 જણા રહેતા હોય અને અથવા તો પાડોશમાં કોઈના સાથે આપને અણબનાવ થયો, ઈ તેમ બીજાની વાતો સાંભળીને થાય, અને જ્યારે ખબર પડે પડતા હટે કે ભાઈ ઈ આવું કઈ બોલ્યા નથી, તો આપણા માટે બહુ સારું બોલ્યા, એટલે તરત વેર જતું રહે. અજ્ઞાન ગયું, જ્ઞાન થયું, અને જેવું જ્ઞાન થાય એટલે સુખ ઓટોમેટિક થાય. એટલે જ્ઞાન, આ ભાગવત તો આપણને જ્ઞાન આપે છે, વિવેક આપે છે. આપણામાં વિવેક ઓછો હોય, બધામાં બધી પ્રકારનો વિવેક હોતો નથી, પણ સત્શાસ્ત્રો સાંભળે, સત્સંગ કરે. અમારા તુલસીદાસજીએ લખ્યું છે ને, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ
પાપી નું શુદ્ધ ન સોય.